તારીખ 9/2/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 511 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 108
વચનામૃત પત્રાંક 511 411 શ્રી અંજાર સ્થિત પરમ સ્નેહી શ્રી સુભાગ્ય કચ્છની અંદર અંજાર કરીને ગામ છે, વ્યાપાર અર્થે સુભાગભાઈને ત્યાં જવાનું થયું અને ત્યાં પત્ર વ્યવહાર ચાલેલો છે. આપનો 100 વિગત કાગળ 1 તથા પત્તું 1 પ્રાપ્ત થયું છે. પોતે તો ગમે ત્યાં હોય કાગળ હંમેશા લખતા હતા. તેમાં લખેલા પ્રશ્નો મુમુક્ષુ જીવે વિચારવા યોગ્ય છે. તે સુભાગભાઈ જે વિશે લખતા હતા એ મુમુક્ષુની ભૂમિકાને યોગ્ય એવો વિષય છેડતા હતા એમ કૃપાળુદેવના પ્રત્યુત્તરથી સ્પષ્ટ જણાય છે. વર્તમાનમાં જે ઉપલબ્ધ શાસ્ત્રો છે એ 800-900-1000 થી 2000 વર્ષ સુધીના પીરિયડમાં લખાયેલા છે. બહુભાગ એમાં મોક્ષ માર્ગ નો વિષય ચાલ્યો છે. શાસ્ત્રોમાં મુમુક્ષુ ભૂમિકાનો વિષય વિસ્તારથી તબક્કા વાઇઝ ચાલ્યો હોય એવું કેવું શાસ્ત્ર ઉપલબ્ધ જોવામાં આવતું નથી. એટલે વર્તમાનમાં મુમુક્ષુ જીવને પોતાની ભૂમિકાનો વિષય મળવો દુર્લભ છે. એ કૃપાળુદેવના વચનામૃતનો ગ્રંથ એવો છે કે અનેક આપણા જેવા મુમુક્ષુઓ એમના પરિચયમાં આવ્યા અને તેની યોગ્યતા અયોગ્યતાને જોઈને એમણે ઘણું માર્ગદર્શન આપ્યું છે જે પ્રાય બધાને લાગુ પડે એવું છે. એ દ્રષ્ટિએ આ વચનામૃતો વર્તમાન પ્રયોજન માટે એકદમ ઉપકારી છે એવો વિષય છે. જે જે સાધન આ જીવે પૂર્વકાળે કર્યા છે તે તે સાધન જ્ઞાની પુરુષની આજ્ઞાથી થયા ગણાતા નથી એ વાત અંદેશા રહિત લાગે છે. જે જે સાધન એટલે ધર્મ સાધન, બાહ્ય ધર્મ સાધન, શાસ્ત્ર અધ્યયન, ભગવાનની પૂજા ભક્તિ, વ્રત નિયમ સંયમ એવા અનેક પ્રકારના ધર્મ સાધનો છે એ આ જીવે કર્યા છે તો ખરા જ, નથી કર્યા એવું નથી, પણ તેના ફળમાં મોક્ષ માર્ગ પ્રાપ્ત નથી થયો એ એમ બતાવે છે કે તે તે સાધનો યથાયોગ્યપણે થયા નથી. યથાયોગ્યપણે નહીં થવાનું કારણ એ છે કે એ સાધન કેવી રીતે ઉપયોગી થાય પારમાર્થિક આત્મકલ્યાણની દ્રષ્ટિએ એવી પોતાને ખબર હોતી નથી. એની ખબર જ્ઞાની પુરુષને હોય છે અને એ વિષયના એ જ્ઞાતા છે, તજજ્ઞ છે, તેથી તેમની આજ્ઞા અનુસાર જો કાર્ય કર્યું હોત તો સફળ થયું હોત, પણ સફળ થયું નથી તેથી એ વાત આપોઆપ સિદ્ધ થાય છે કે અનુભવી પુરુષને માર્ગદર્શન નીચે એ કોઈ સાધન થયા નથી. એટલે એ વાત અંદેશા, અંદેશો એટલે શંકા, શંકાનો બીજો અર્થ છે અંદેશો. એટલે કે શંકા વગર નિશંકપણે એમ લાગે છે કે તે સાધન જ્ઞાની પુરુષની આજ્ઞાએ થયા નથી. જો એમ થયું હોત તો, એટલે કે જ્ઞાની પુરુષની આજ્ઞાએ તે સાધનો સેવન કર્યા હોત તો જીવને સંસાર પરિભ્રમણ હોય. સંસાર પરિભ્રમણ છે એ જ બતાવે છે કે એણે જે કાંઈ કર્યું છે એ સમજ્યા વિના ગમે તેમ પોતાની મતિથી, કલ્પનાથી અને સ્વચ્છંદથી કર્યું છે. જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે. બહુ સરસ વાત કરી છે. જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહે તેને જ્ઞાની પુરુષ ભવમાં જવા ન દે, અટકાવી દે. સવાલ એટલો છે કે આજ્ઞાંકિત પણ હોવું જોઈએ, તો એને ભવમાં રખડવા ન દે, ભવ ભ્રમણ કરવા ન દે, એની આજ્ઞા આડી આવી જાય. જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે, કારણ કે જેને આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નથી. અર્થ એટલે પ્રયોજન, અર્થ એટલે શબ્દનો અર્થ એમ નહીં, આત્માના પ્રયોજન સિવાય બીજો, આત્માના કલ્યાણના પ્રયોજન સિવાય. આત્માર્થનો અર્થ એ છે, આત્માર્થ એટલે આત્મકલ્યાણનું પ્રયોજન છે તે આત્માર્થ. તો જ્ઞાની પુરુષને તો આત્મકલ્યાણના પ્રયોજન સિવાય બીજું તો કોઈ પ્રયોજન છે જ નહીં, હોય જ નહીં. અને આત્માર્થ પણ સાધી પ્રારબ્ધવશાત જેનો દેહ છે પોતે આત્માર્થ સાધ્યો છે, આત્મકલ્યાણ કરી ચૂક્યા છે. અને એમનું જે આયુષ્ય છે, દેહ છે એટલે શું, દેહનું આયુષ્ય છે, સંયોગ છે દેહનો, એ ક્યાં સુધી છે, જ્યાં સુધી આયુષ્ય છે પ્રારબ્ધમાં ત્યાં સુધી છે. દેહ છે એ પણ પ્રારબ્ધવશાત છે, અને વાણી છે એ પણ પ્રારબ્ધવશાત છે. મન વચન કાયાનો યોગ ત્રણે પ્રારબ્ધવશાત છે. પ્રારબ્ધવશાત છે એટલે એનો અર્થ એ છે કે પોતાને કોઈ પ્રયોજન એની સાથે નથી. હા, વાણી પણ પ્રારબ્ધવશાત નીકળે છે, શરીર પ્રવૃત્તિ પણ પ્રારબ્ધવશાત છે, વાણીની પ્રવૃત્તિ પણ પ્રારબ્ધવશાત છે. કેમ કે પોતે તો કરતા નથી ને, દેહ મન વાણીના યોગના પોતે કરતા નથી, ભિન્ન પીડા છે. એટલે જે કાંઈ થાય છે તે પ્રારબ્ધવશાત થાય છે. એવા જ્ઞાની પુરુષની આજ્ઞા, એ જો આજ્ઞા કરે તો તે ફક્ત આત્માર્થમાં જ સામાજીવને પ્રેરે છે, આત્મકલ્યાણમાં જ એની પ્રેરણા હોય છે, એ સિવાય એની બીજી પ્રેરણા હોતી નથી. અને આ જીવે તો પૂર્વકાળે કાંઈ આત્માર્થ જાણ્યો નથી, ભૂતકાળમાં તો આત્મકલ્યાણ કેમ થાય જાણ્યું નથી, ને વર્તમાનમાં ક્યાં ખબર છે કે આત્મકલ્યાણ કેમ થાય. પૂર્વમાં ભૂતકાળની ખબર નથી અને અત્યારે પણ એને ખબર નથી. ઉલટો આત્માર્થ વિસ્મરણ પણ ચાલ્યો આવ્યો છે, ભૂલી ગયો છે કે કેમ આત્મકલ્યાણ થાય, એ જ ભૂલ્યો છે, પ્રયોજનને જ ભૂલ્યો છે. તે પોતાની કલ્પના કરી સાધન કરે, પોતાની કલ્પના એ શાસ્ત્રમાં છે, સમજણ ફેર થાય તો શાસ્ત્ર એને એમ ન કહે કે અહીંયા તું ભૂલ કરે છો, એ શાસ્ત્ર કહેશે નહીં. એક શબ્દના 20 અર્થ થતા હોય, શબ્દકોષ પ્રમાણે જો ને ભાષા જ્ઞાન અહીંયા શું લાગુ કરવું એ કોણ કહી શકો? આ શબ્દનો અર્થ અહીંયા આ સ્થાને શું છે એ કોણ કહેશે? અને માનો કે શબ્દાર્થ આપણે તો આશય કેવી રીતે કાઢશે? કેમ કે આત્માર્થ તો પોતે પૂર્વે જાણ્યો નથી, વર્તમાનમાં જાણતો નથી, આશય કેવી રીતે કાઢશે? એટલે આત્મકલ્યાણનો આશય એ પણ કાઢવો એ પોતાની મેળે શક્ય નથી. તે પોતાની કલ્પના કરીને સાધન કરે તેથી આત્માર્થ ન થાય, ઉલટું આત્માર્થ સાધુ છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય. શું થાય? બફમમાં ચાલ્યો જાય. જ્ઞાની પુરુષના વચનો છે, પ્રવચનો છે, શું મારામાં બુદ્ધિ સારી છે, બરાબર સમજું છું, બરાબર મને સમજાય છે, શું એટલે મારું કલ્યાણ હું બરાબર સાધી રહ્યો છું એવું એને અહંભાવ થાય છે. કલ્યાણ સધાતું નથી પણ અહંભાવ થાય છે. આમાં શું છે કે ખરેખર આત્મકલ્યાણના પ્રયોજનની કાળજી જેને હોય, દરકાર હોય, એને તો બધો ખ્યાલ આપે. ઉદયની અંદર જ્યારે પરિણામ ચાલે કે મારો કુટુંબ પ્રતિબંધ કેટલો છે, મારી ક્રોધ માન માયા લોભની પ્રકૃતિના પરિણામ પ્રકૃતિને વશ થઈને મને કેવા કેવા થાય છે, આ બધું એને સમજાય. આત્મકલ્યાણની ઘણી દરકાર હોય એને તો એ બધું સમજાય જ, ન સમજાય એવું બને નહીં. પણ જે પોતે કલ્પનાએ ચડે છે એને એવું સમજાતું નથી, એને એવું સમજાતું નથી. એટલે કે આત્મકલ્યાણકારી ભાવો અને આત્મકલ્યાણકારી ભાવો નથી એવા ભાવો એની સૂઝ લગભગ આવતી નથી. એ પરમ સત્સંગે કરીને એ સૂઝ આવે છે, ત્યાં સુધી એ સૂઝ આવતી નથી. એટલે એને પોતાને આત્માર્થ સાધું છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે એને સંસારના ઉદયભાવો પરિભ્રમણનો મુખ્ય હેતુ નથી આવા જીવને. બહુ સરસ વાત શું કરી છે અહીંયા કે પોતાની કલ્પનાએ પોતાની મેળે ધર્મ સાધન કરવાવાળા જીવને ઉદયભાવ પરિભ્રમણનું મુખ્ય કારણ નથી પણ હું જે આ કરું છું એ બરાબર કરું છું, આત્મકલ્યાણનું સાધન હું બરાબર કરી રહ્યો છું એ જ એને સંસારનો મુખ્ય હેતુ છે. કેમ કે એ પરિણામ એને સાચી વાત સમજવા નહીં દે, સાચી વાત સૂઝવા નહીં દે, ને આત્મકલ્યાણનો રસ્તો એને પ્રાપ્ત થવામાં એ જ આડું આવશે. અને એ જેટલા આડા આવે એટલા બીજા સંસારના ભાવો આડા ન આવે, ઉદય ભાવો આડે એટલા આડા ન આવે જેટલું આ આડું આવે. એટલે આ મુખ્ય સંસારના પરિભ્રમણનો આ મુખ્ય કારણ છે. હા, કલ્પિત ધાર્મિક પરિણામો, પોતાની કલ્પનાએ કરેલા ધર્મ સાધનના પરિણામો આવું થાય. इसकी उपादेयता ज्ञानी की आज्ञा अनुसार यथार्थ होती है, अपनी मति कल्पना अनुसार यथार्थ नहीं होती है. इतना मात्र तो कृपाल जो आगे एक काव्य लखी गया, यम नियम संयम आप कियो पुनि त्याग विराग अथाग लियो મન મૌન રહ્યો, દ્રૌપદીઓ દેખો, આસન પદ્મ લગાવી દો, પ્રભુ શાસ્ત્ર ને કે નહી ધારી, એ મત મંડન ખંડન બહુત કીએ. સૂક્ષ્મ હોય આ બધું કરી ચૂક્યો છે. સાધન બાર અનંત કયો, તો દપી હજુ હાથ પછી ન પડ્યો. પછી તો વિચારવું જોઈએ એમ કે છે કે અબ ક્યો ન વિચારત હે મન સે, કછું ઓર રહાવન સાધન સે. કાંઈક બીજું રહ્યું છે, હજી કાંઈક વાત રહી જાય છે, એ કેમ વિચારતો નથી? તો એમ કરીને ધ્યાન ખેંચ્યું છે એમને જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહેવાનો. નીતિના વિષયમાં જ ભૂલ થાય, કારણ કે આત્મસ્વરૂપનું પ્રતિપાદન જે કર્યું છે શાસ્ત્રોમાં, એનાથી તો આત્મસ્વરૂપ બુદ્ધિગમ્ય થાય છે, પણ અનુભવ ગમ્ય નથી થતો. અનુભવ અને વિષય છે અનુભવ, અનુભવનો વિષય બુદ્ધિનો નથી. આત્મસ્વરૂપ એ કોઈ બુદ્ધિનો વિષય નથી, એ અનુભવને યોગ્ય વિષય છે, અનુભવથી જ સમજાય એવો વિષય છે. અને અનુભવ કરવા માટે અનુભવની વિધિ જોઈએ, આમાં ભૂલે છે, આમાં ભૂલે છે. એટલે ઉન્માર્ગે ચડે છે, સન્માર્ગને બદલે ઉન્માર્ગે ચડે છે. કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે, શું કીધું? આવી રીતે જ્ઞાનીની આજ્ઞામાં રહ્યા વિના પોતાની મેળે ધર્મ સાધન કરવું તે સંસાર પરિભ્રમણનું મુખ્ય કારણ છે. બીજા જે ભાવો છે ગૌણ ભણે છે, આ મુખ્ય થઈ ગયો. પછી કોઈ એક વાતને લક્ષ્યમાં રાખીને જે સાક્ષાત્કારને ધ્યાનની અંદર જે લોકો ભ્રમિત થાય છે, એ મુદ્દાને લક્ષ્યમાં રાખીને વાત કરી છે કે જે વાત સ્વપ્ને પણ આવતી નથી, જેને આત્મજ્ઞાન છે એને તો એ વાત સ્વપ્ને પણ આવતી નથી. તે જીવ માત્ર અમસ્થિ કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે તો તેથી કલ્યાણ ન થઈ શકે. માની લે કે મને આત્મ સાક્ષાત્કાર થયો છે તો તેથી કાંઈ કલ્યાણ ન થાય, કેમકે આત્મ સાક્ષાત્કારમાં એવી વાતો સ્વપ્ને આવતી નથી. તો વસ્તુ જુદી છે આખી, એમાં એ માર્ગ જુદો છે અને કલ્પનાનો માર્ગ સાવ જુદો જ છે. તેમ એટલે વળી આ જીવ પૂર્વકાળથી અંધ ચાલ્યો આવતા છતાં પોતાની કલ્પના એ આત્માર્થ માને તો તેમાં સફળ પણ ન હોય, એ સાવ જ સમજી શકાય એવો પ્રકાર છે. શું કહે છે કે પોતે અંધ છે, તદ્દન અજાણ્યો છે, અજાણ્યો ને આંધળો સરખા. શું કહેવાય છે? અજાણ્યો ને આંધળો સરખા. પણ આંધળામાં એવી બુદ્ધિ હોય છે કે પૂછી પૂછીને ચાલો. આંખે અંધ હોય તો એને ખબર છે કે હું આંધળો છું, એટલે મારે પૂછ્યા વગર ચાલવું ન જોઈએ કે ભાઈ આ રસ્તે હું હાલું છું બરાબર છે, હવે આ રસ્તે હાલ્યો જાઉ ને. તો ઓલો જે દેખતો છે ને એને હું જાણું છું, એટલે ભૂલ્યો કે હું અજાણ્યો છું. એ વાત થોડીક બુદ્ધિ કામ કરતી થઈ ગઈ એટલે એને એમ થયું બરાબર છે, મારું બરાબર છે, મારું બરાબર છે. એટલે એમ વિચારવું જોઈએ કે જીવે શું, આ જીવ પૂર્વકાળથી અંધ ચાલ્યો આવતા છતાં, એ વાત ખ્યાલમાં રાખવી જોઈએ. અનંતકાળથી આ રસ્તો હું જાણતો નથી, છતાં પોતાની કલ્પના એ આત્માર્થ માને, કલ્પના કરીને માને કે હું આત્મકલ્યાણ બરાબર કરી રહ્યો છું. શું તો તેમાં સફળપણ ન હોય એ વાત સાવ સમજી શકાય એવી ચોખ્ખી છે. હા, સ્વચ્છંદના ઉદયને વેદે છે એ તો બરાબર છે. ભોગવે છે એ વખતે સ્વચ્છંદની પ્રકૃતિનો એને ઉદય છે. ઘણો સ્વચ્છંદ પૂર્વે પણ કર્યો છે, અત્યારે એ પ્રકૃતિનો ઉદય આવ્યો છે અને એનો એ ભોગવતો કરે છે. બાકી કાંઈ વાતમાં માલ નથી, માને છે કે હું આત્મકલ્યાણ સાધુ છું. તો કહે છે કે આ તો સાવ સમજી શકાય એવી પ્રકાર છે, આમાં કાંઈ ન સમજાય એવું નથી. કે તે પહેલેથી તને ખબર નથી, અત્યારે ક્યાંથી ખબર પડી ગઈ? વાતમાં કાંઈ માલ નથી. એટલે એમ તો જણાય છે કે જીવના પૂર્વકાળના બધા માઠા સાધન, કેવા માઠા સાધન, કેમ કે એને અહંભાવ કર્યો, તે સાધન કરતી વખતે એને અહંભાવ કર્યો. હું જાણું છું, હું સમજું છું, મેં આટલું પાડ્યું, હું આટલું ત્યાગ કર્યો, ફલાણું જે સાધન કર્યા એ કલ્પિત સાધન, માઠા સાધન અને કલ્પિત સાધન મટવા અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. વાત લઈ જવી છે અમને સત્પુરુષ પાસે. હું પણ ક્યાંથી વાત કરી? ઉપરથી વાત કરી, પછી નીચે ઉતારશે એને કે એમાં જે કલ્પિત સાધન મટવા, સ્વચ્છંદ મટવો, એના માટે તો કોઈ અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. અપૂર્વ જ્ઞાન એટલે આત્મજ્ઞાન, પૂર્વે કદી નહીં થયેલું એવું એને અપૂર્વ જ્ઞાન કહે છે. અને તે અપૂર્વ જ્ઞાન અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી. અપૂર્વ વિચાર એટલે શું? અંતરથી આત્મકલ્યાણનો વિચાર થવો તે અપૂર્વ વિચાર છે. ઉપર ઉપરથી આત્મકલ્યાણનો વિચાર થાય તે અપૂર્વ નથી. કેમ કે એવું ઘણીવાર આ જીવે કર્યું છે, ઘણીવાર ઈચ્છા કરી છે આત્મકલ્યાણની, પણ એવી ઉપર ઉપરની ઈચ્છા તે અપૂર્વ નથી. પૂર્વાનું પૂર્વ છે, પૂર્વે થઈ ગયેલી ને ફરી થઈ, પૂર્વે અનંતવાર થઈ ગઈ ને ફરી થઈ. અંતરથી, અંતરાત્મામાંથી કોઈ પણ ભોગે આત્મકલ્યાણ કરી લેવું છે. કાલે જે વાત આવી, ગમે તેમ થાય, ગમે તેવા ઉપસર્ગ પરિસર આવે, આધિ વ્યાધિ ઉપાધિ આવે, ગમે તે થઈ જાય, મારે આત્મકલ્યાણ સિવાય બીજું કાંઈ કરવું નથી. એટલી જ એની તૈયારી હોય, એની કાળજી કેટલી બધી હોય. તો કે એવો અપૂર્વ વિચાર થયા વિના કદી પણ અપૂર્વ આત્મજ્ઞાન ઉત્પન્ન થતું નથી. અને તેવો અપૂર્વ વિચાર અપૂર્વ પુરુષના આરાધન વિના તારી મિલે નહીં થાય એમ કે છે. એવો અપૂર્વ વિચાર પણ તને તારી મેળે નહીં આવે. શું એ અપૂર્વ આરાધન વિના? શું એવો અપૂર્વ વિચાર અપૂર્વ પુરુષના આરાધન વિના? ત્યાં એને સત્પુરુષનો યોગ પણ અપૂર્વ કહ્યો છે. શું બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય, બીજા કેવી રીતે પ્રાપ્ત થાય? જગતમાં તો એવી કોઈ નિમિત્ત છે જ નહીં. સજીવન મૂર્તિ સિવાય એવું બીજું કોઈ નિમિત્ત છે જ નહીં. એટલે એને અપૂર્વ યોગ કયો છે. કેવો યોગ કયો છે? અપૂર્વ યોગ કયો છે. એ જીવને કયા બીજા પ્રકારે પ્રાપ્ત થાય એ વિચારતા, એ વિષય ઉપર ઊંડો વિચાર કરતા એમ જ સિદ્ધાંત થાય છે, અથવા એમ જ સિદ્ધાંત સમજાય છે કે જ્ઞાની પુરુષનું જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે.
સમ્યક દર્શનનો નહીં, સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય આ એક જ છે. કેમ કે પોતે અજાયનો આંધળો છે. જે ઘરે એને જોવું છે એ ઘરને આંગણે ઊભો છે. હવે કોઈને પૂછા વગર એમ વિચાર કરે કે આપણે આખું ગામ દોડી લેવું છે અને ઘર ગોતી કાઢવું છે, એ દોડ્યા જ કરે. એના પગ પાસે છે એને ખબર નથી, એટલે દોડ્યા કરે. આયુષ પૂરું થઈ જાય, સરવાળે પૂછા વગર એને પત્તો લાગવાનો નથી. અમારે એવું થયું હતું શિકાગોમાં. સવારે મોર્નિંગ વોકમાં ફરવા નીકળ્યા, ત્યાં મકાન બધા એક ટાઈપના હોય છે ને, એમ એક સાથે 100-200 મકાનનો કોન્ટ્રાક્ટ લીધો હોય ને એક ટાઈપના બનાવી નાખ્યા. એટલે આખો રાઉન્ડ ફરીને એમ લાગ્યા કે અહીંયા લગભગ આપણે આવી જઈએ. પછી એવું કે ઘર ઓળંગીને આગળ નીકળી ગયા, એટલે ખ્યાલ આવ્યો એ આપણે આગળ નીકળી ગયા છીએ. ત્યાં કોઈ સામે મળે નહીં, પૂછવું કોને, ત્યાં કોઈ સામે જ મળે નહીં, રસ્તા પર આપણે કોઈ હાલતા જ ન હોય, ગાડીઓ નીકળે ફૂલ સ્પીડમાં જતી હોય. શું એ સવારમાં તો કોક કોક નીકળે, બિઝનેસ અવર્સમાં તો જુદી વાત છે. પછી હિરાલાલજીને કીધું કે તમે આ બાજુ જાઓ, હું આ બાજુ જાઉં, બેમાંથી એક જગ્યાએ મળવું જોઈએ આપણને. છે આટલામાં જ ઘર, પણ આપણે ભૂલી ગયા છે. ઘરે હતા ભારતીબેન, એમ થઈ આટલી બધી કેમ વાર લાગી આ લોકોને, આ લોકો 1.5-2 કલાકનો મોર્નિંગ વોક છે, વાર કેમ લાગી, નક્કી કંઈક ગડબડ હશે. હા, એટલે એ પોતે બહાર નીકળ્યા. એ બાજુ હિરાલાલજી ચાલતા હતા એટલે તો મળી ગયા. શું તો કે ક્યાં છે, તો કે એ આ બાજુ ગોતે છે. કે કાંઈ વાંધો નહીં, ચાલો. કે એટલે એવું છે, એટલે પૂછવા ઠેકાણું ન મળે તો મૂંઝવણ થાય, પણ પોતાની મળે મળે એવું નથી. આ તો બહારમાં સ્થૂળ વાત છે. શું અંદરની સૂક્ષ્મ, સૂક્ષ્મથી સૂક્ષ્મથી સૂક્ષ્મ માર્ગ છે આ તો અંતર્મુખ થવાનો, એ રહસ્ય. જ્ઞાની પુરુષની આજ્ઞાના આરાધન સિવાય કોઈ રીતે મળે એવું નથી. કોઈ એમ કે પણ આવી પરાધીનતા હશે જીવને, આમાં પરાધીનતાનો સવાલ નથી, આમાં યોગ્યતાનો સવાલ છે. જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહેવાનો જે જીવને નિર્ણય થાય છે તે જીવ યોગ્યતા પ્રાપ્ત હોય છે. કેમ કે જ્ઞાની પુરુષ પ્રતિબંધ છોડાવશે, એ મમતા કરતો હશે કુટુંબના સભ્યો તરફ કે પણ હું માંડ્યું છે તે, હજી રખડવું તારે, લાકડી મારશે, કાન પકડશે, થપ્પડ મારશે. ઉદય એવોને તને ખબર ન પડી કે આ ઉદયમાં આમ ન થાય, કેમ ખબર ન પડી તને? અત્યારે ઉદય શું સાંભળ્યું? અમારે બહેરી ત્યાં સાંભળ્યું હું. તુની આખી કુટુંબના સભ્યો પ્રત્યે મમત્વ કરે છે કે આ મારા દીકરા દીકરી, આ મારા મા બાપ, આ મારા ફલાણા, એટલે એને કંઈ અપરાધ જ નથી લાગતો. બહુ મોટો અપરાધ છે અધોગતિમાં જવાનો. શું એથી આગળ જાય છે પાછો, આ ઘર મારું, આ પૈસા મારા, આ મૂડી મારી, આ સંપત્તિ મારે. એટલે ક્યાં પોતે અટવાણો છે એને પોતાને કદી ખબર હોતી નથી. આજ્ઞામાં રહેનારને એ બધી લાકડીઓ વાગે છે, આડોવળો હાલતો એ સીધો હાલતો થઈ જાય છે. શું એવી રીતે આજ્ઞામાં રહેવાનું બને છે, એમને એમ આજ્ઞામાં નથી રહેવાતું, એમાં પરસેવો ઉતરે એવું છે આજ્ઞામાં રહેવા જતા. કેમ કે એને બધું પોતાની પ્રકૃતિ છોડવાનો વારો આવે, અને પ્રતિબંધે છોડવાનો વારો આવે, એમને એમ કઈ મુક્ત ન. આજ્ઞામાં એક જીવને નક્કી ક્યા નિશ્ચય ક્યા કે મુજે આજ્ઞામાં રહેના હૈ. અબ ક્યા હૈ તો ઉસકો ઉદય તો આયેગા. પૂર્વ સંસાર કે પરિણામ કિયે હૈ તો સંસાર કે પ્રસંગ કા ઉદય આયેગા કે નહીં આયેગા. હા, ઉસકા પરિણામ તો ચલા ખીચેગા કે નહીં ખીચેગા. તો જ્ઞાની પુરુષ લાકડી મારેગા, એ ક્યા કરતા હૈ? એસા અહિત કરને કા હૈ તુમકો, હમારે સાથ રહે કરકે અહિત કરને કા હૈ? એસા બોલેગા, એ નહીં ચલેગા, એસા નહીં કરને કા. હું તો આજ્ઞામાં રહેવા માટે, હવે ન કરું, બરાબર છે, મારી ભૂલ થઈ ગઈ, હવે એ પ્રમાણે નહીં થવા દે. એમ એ પોતે આડે રસ્તે જતો હોય એને જતા રોકે છે. પણ કોને રોકે છે? જે આજ્ઞામાં રહેવા માગતો હોય એને. આમાં ફૂંફાડો મારે એનું કામ નથી. આમાં તો જ્ઞાની એમ કે ભાઈ મારે તો કંઈ જરૂર નથી, મારે શું પ્રયોજન છે? મારે કંઈ પ્રયોજન નથી, આ તો તારું અહિત થાય છે ને ત્યાં કીધું તું, મારે અહિત નથી કરવું એટલે વાત છે, નહીતર તું તારા રસ્તે ને હું મારા રસ્તે. એટલે જ્ઞાની પુરુષ એ સિદ્ધાંત કેમ થયો? કે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે, કે એ માર્ગે ચડી જાય છે, એ સન્માર્ગે ચડે છે, મોક્ષ માર્ગે ચડે છે, અને મોક્ષ માર્ગનું ફળ સિદ્ધપદ છે. એકવાર મોક્ષ માર્ગમાં પ્રવેશ થયો કે સિદ્ધપદ પામવાનો, પામવાનોને પામવાનો. એટલે બહુ મોટી વાત છે. આજ્ઞાધીનપણે રહેવું એનું ફળ બહુ મોટું છે, અને આજ્ઞાધીનપણે રહેવું એમાં જીવને બુદ્ધિ પોતાની વાત મૂકી દેવી પડે છે. શું કરવું પડે છે? જીવ મૃત્યુ સ્વીકારે છે પણ પોતાની વાત મૂકવાની સ્વીકાર નથી કરતો. મરવા તૈયાર થાય, વાત મૂકવા તૈયાર ન થાય. આવી પરિસ્થિતિ જીવની હોય છે, અને એ વાત આજ્ઞાધીન રહેવા માગતો હોય એ જ મૂકી શકે, બીજો ન મૂકી શકે. એને નિર્ણય કર્યો હોય એ જ મૂકી શકે, બીજો ન મૂકી શકે. બીજાને શું થાય? પણ હું સાચો છું ને, હું કહું છું, કરું છું ને કહું છું, બધું બરાબર જ છે, પછી શું? જ્ઞાની પુરુષ કે તારું બધું બરાબર, હમણાં તારી પાસે રાખ, હું કરું એમ કર, નહીં તો વિયો દેશ ક્યાંય ખબર પડશે. અને જ્ઞાનીની ઓળખાણ થવા માટે પણ ઘણી યોગ્યતા જોઈએ, ઘણી યોગ્યતા જોઈએ, એ મોટું પ્રકરણ છે. આપને આવે છે કે નહીં? અમારું માસિક પત્ર આવે છે કે નહીં? હે, એમાં સંકિતનું બીજ, નાની પુરુષની ઓળખાણ એટલે સંકિતનું બીજ, એના ઉપર આખો એક આર્ટિકલ આવી ગયો છે. અને આ ગ્રંથમાં 674 નંબરનો પત્ર છે. વાક્ય વાંચો. પાનું 494 એમાં ચોથી લીટીથી વાંચો. જ્ઞાન દશા અથવા વિતરાગ દશા તે મુખ્યપણે દૈહિક સ્વરૂપ તથા દૈહિક ચેષ્ટાનો વિષય નથી, અંતરાત્મ ગુણ છે, અને અંતરાત્મ પણ બાહ્ય જીવોના અનુભવનો વિષય ન હોવાથી તેમજ તથારૂપ અનુમાન પણ પ્રવર્તે એવી જગતવાસી જીવોને ઘણું કરીને સંસ્કાર એટલે યોગ્યતા નહીં હોવાથી તે જ્ઞાની કે વિતરાગને ઓળખી શકતા નથી. આ તો કેમ નથી ઓળખતા એ બતાવ્યું, હવે કેમ ઓળખે એ વાત કરે છે. કોઈક જીવ, બધા નહીં, કોઈક જીવ સત્સમાગમના યોગથી, સત્સમાગમ આવનારા બધા નહીં, બીજાની તો વાત જ નથી, પણ જે જ્ઞાનીના પ્રત્યક્ષ સત્સમાગમમાં આવે એમાં પણ કોઈક જીવ સહજ શુભકર્મના ઉદયથી, એને જે યોગ થયો છે એ શુભકર્મનો ઉદય છે, અને એને આત્મકલ્યાણ સુજુને આજ્ઞાધીનપણે રહેવું છે એ પણ એનો શુભકર્મનો ભાગશાળી છે કે નહીં એ વાત સુજી એમ કહે છે કે એને આત્મકલ્યાણ આજ્ઞામાં જ રહેવું છે એવું સુજુ. શું તથારૂપ કંઈક સંસ્કાર પામીને એટલે કંઈક યોગ્યતા પામીને જ્ઞાની કે વિતરાગને યથાશક્તિ ઓળખી શકે એટલે શું થાય કે એને થોડો ઘણો વિશ્વાસ આવે, દેવી જેની યોગ્યતા, કોઈને અધકચરો આવે, કોઈને ઠીક ઠીક આવે, કોઈને બહુ સામાન્ય આવે, નહીં જેવો આવે, હું એમ એની યથાશક્તિ જેવી યોગ્યતા હોય એવો વિશ્વાસ આવે, ઓળખી શકે નો અર્થ અહીંયા માત્ર વિશ્વાસ આવે, તથાપી ખરેખરું ઓળખાણ તો એ, કારણ કે ઓલું ખરેખરું ઓળખાણ નથી હજી, પણ ટકી રહીએ હજી એટલું હોય ત્યાં સુધી, વિશ્વાસ ગુમાવ્યો ન હોય ત્યાં સુધી ટકી રહે, વિશ્વાસ ગુમાવ્યા પછી ગયો. શું તથાપી ખરેખરું ઓળખાણ તો દ્રઢ મુમુક્ષુતા પ્રગટ થવાથી, એટલે પૂર્ણતાનું લક્ષ્ય થયું હોય એને દ્રઢ મુમુક્ષુતા કહેવાય, ત્યાં સુધી દ્રઢ મુમુક્ષુતા નથી. તથારૂપ સત્સમાગમથી પ્રાપ્ત થયેલ ઉપદેશને અવધારણ કરે એ દ્રઢ મુમુક્ષુતામાં આવ્યા પછી એની ભૂમિકાનો એને જે ઉપદેશ મળે એને એ અંગીકાર કરવાનો પ્રયત્નવાન હોય, અમલીકરણનો પ્રયત્નવાન હોય અને યથાશક્તિ એનો અમલ પણ કરતો હોય. બે, અને અંતરાત્મ વૃત્તિ પરિણમે, અને ત્યાર પછી એને પોતાને અંતર્મુખ થવાની વૃત્તિ થાય અને જ્ઞાની પુરુષની અંતરાત્મ વૃત્તિ, જે અંતર્મુખ થયેલી વૃત્તિ છે એ કેવી હોય એનો જિજ્ઞાસુ થાય. અને એની વાણી અને મન વચન કાયાની ચેષ્ટામાં એનો અંતર્મુખ પુરુષાર્થને જોવા માટેની એની જિજ્ઞાસા હોય, એની પરિણતિ વૃત્તિ જોવાની, ત્યારે એની જ્ઞાનની અંદર અવકાશ થાય ઓળખવાનો. આ ત્રણ વાત ભેગી થાય ત્યારે ત્યારે જીવ જ્ઞાની કે વિતરાગને ઓળખી શકે, એ સિવાય ઓળખી શકે નહીં. અને ઓળખી શકે એ આજ્ઞાધીન પણ એરીએ, ઓળખ્યા પહેલાં એ આજ્ઞાધીન પણ આવવું બહુ મુશ્કેલ છે, અને છતાં કોઈને આવી જાય તો એના સદભાગ્યની નિશાની છે એમ કહેવું છે. એટલે એને તથારૂપ શુભ કર્મનો યોગ લીધો છે. શું જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે, અને એ વાત જ્યારે જીવથી મનાય છે એટલે એ વાતનો એને સ્વીકાર આવે છે કે જો હું આજ્ઞામાં રહું તો મારો તો આત્મકલ્યાણ થઈ જશે, સિદ્ધપદ સુધી હું પહોંચી જઈશ, એ વાત એને ની ખાતરી થાય છે. ત્યારથી જ બીજા દોષનું ઉપશમન અને નિવર્તન શરૂ થાય છે, પછી એ જીવ દોષથી નિવૃત્ત થતો જાય છે, દોષથી નિવૃત્ત થતો જાય છે, એટલે બીજા દોષ પણ એના ઘટતા જાય છે. કેટલા ઘટ્યા કેટલા રહ્યા એ જ્ઞાની પુરુષનો વિષય છે, સર્વસામાન્ય જીવનો એ વિષય નથી. કેમ કે જીવ તો મુખ્યપણે દોષ દ્રષ્ટિવાન હોય છે અને તેથી બીજાના દોષ સહેજે જોવે છે. પોતાની અંદર કેટલો કચરો ભીરો છે એનું ભાન હોતું નથી, એટલે એ બીજાને જોવામાં ભૂલ કરી બેસે છે અથવા એનું જજમેન્ટ લેવામાં ભૂલ કરી બેસે છે, એવું બને છે. શું એમાં શું કહે છે કે ત્યારથી તે મુમુક્ષુના બીજા દોષનું ઉપશમવું થાય છે, એટલે ઠંડા પડી જાય અને કાં કોઈ કોઈ દોષ નિવૃત્ત હોય એટલે નાશ પામી જાય, એવી શરૂઆત થાય છે. અમુક દોષો નાશ પામવાની શરૂઆત થાય છે, અમુક દોષ ઠંડા ફીકા પડી જાય છે, નબળા પડી જાય છે. પણ દોષ સાવ કંઈ જાય પરિપૂર્ણ નિર્દોષ થાય છે એવું કોઈ અર્યંત પત્તો નથી. જ્ઞાન દશા પણ મિશ્ર ધર્મની છે, તો આ તો હજી મુમુક્ષુ દશાની વાત છે. એટલે સામાન્ય રીતે શું હોય છે કે જીવ પરલક્ષવાન હોય છે, અનાદિથી પરલક્ષવાળો હોય છે, એટલે બીજા ઉપર એનો ઉપયોગ જાય છે. બીજા ઉપર એનો ઉપયોગ જાય છે ત્યારે આમ કેમ કરે છે, આમ કેમ કરે છે, આમ કેમ કરે છે, એ બધું એને આવવા માંડે છે. મારામાં કેટલો કચરો ભીરો છે ખબર જ હોતી નથી, એ વિષયમાં સાવ બેભાન પણ હોય છે. અને આમ કેમ, આમ કેમ, આમ કેમ, એમાં એ અટકાય. પણ કોનું આમ કેમ? બીજાનું આમ કેમમાં તારે તો કાંઈ સંબંધ નથી, તારું આમ કેમ એ ક્યાં જોતો નથી, એ દ્રષ્ટિકોણ હોતો નથી. એટલે બીજાના જજમેન્ટ પણ ખોટા જ લે, એ જજમેન્ટ સાચા આવે નહીં. કેમ કે એના દોષ કેટલા નિવર્ત્યા કે કેટલા ઘટ્યા કે ઉપસેમાં એ તો જ્ઞાની પુરુષને ખબર હોય છે, અને તો આની પાસે તો એ યોગ્યતા હોતી નથી. આવી ભૂલ કરે છે જી, સત્સંગમાં રહીને આવી ભૂલો કરે છે, એટલે પોતાનું આત્મકલ્યાણ ચૂકી જાય છે. એ કારણથી પોતાનું આત્મકલ્યાણ ચૂકી જાય છે. શું કહે છે કે શ્રીજીને આ જીવના અજ્ઞાનની જે જે વ્યાખ્યા કહી છે તેમાં સમયે સમયે તેના અનંત કર્મનો વ્યવસાય કર્યો છે. એક પ્રશ્ન હતા ને ચર્ચામાં લેવાના, હા તો પછી આપણે સ્વાધ્યાય તો પોણી કલાકનો રાખીએ, એક બે પ્રશ્ન હતા મેં વાત કરી ચર્ચામાં લઈ લઈશું, એટલે અત્યારે આટલો વિષય વિચારવા જેટલો રાખીએ. કેમકે આ એક બહુ મહત્વપૂર્ણ વિષય આવી ગયો, એના ઉપર કંઈક અહીંથી વિષય થોડો બદલાય છે, એટલે ઓલું પાછું ક્યાંય વ્યૂ જાય અત્યારે અહીં સુધી રાખ્યા.